આ એની કિંમત છે, આ મહત્તા છે. ઓછી ના આપશો. એ કોઈ ભગતડું કહીને કે કોઈ બાવો કહીને એને ઠોકરાવો તો ભલે ઠોકરાવો, પણ એ પોતાના પોતાની મસ્તીમાં ભલે ને જે કેવું હોય. જો એકનાથ નદીએ નહીને જાય અને એક માણસ એટલે નહીં આવે એટલે ઉપર થૂંકે એટલે ફરી પાછા નાવા જાય, એટલે નહીં પાછા જાય એટલે ફરી થૂંકે કડકડતી ઠંડીની અંદર, 100 વાર થૂંકે 100 વાર નાવા ગયા છતાંય પોતાનું જે ધૈર્ય હતું એને ત્યાગ ના કર્યો, અડગ રહ્યા. આખરે પેલો થૂંકનારો થાચો પગે પડી ગયો, મહારાજ મારી ગયો. પોતાની ખુમારી ભજનની, એટલે ભજનની ઊંચાઈ કેટલી બધી છે કે રાજા પણ નીચે બેસતો હોય એના રાજસિંહ, ભલે એને રાજમહેલની અંદર સોનાના સિંહાસને રાજ સિંહાસને બેસતો હશે, પણ એ સંત વિભૂતિના ચરણમાં આવીને બેસતો. આ છે ભજનની મહત્તા. અને એટલા માટે જ મહારાજે પોતાના અનુભવ પ્રમાણે ભજનાનંદી મહાપુરુષને રાવ કહ્યો કે તું તારા આત્માનુસંધાન વડે તું તારો પોતાનો રાજા છો, સમસ્ત સૃષ્ટિનો તું રાજા છો, કે તે તારા આત્માને ઓળખ્યો છે. તું આત્માથી આત્મા વડે પરમાત્મા સુધી પહોંચી શક્યો છો, જે આ સૃષ્ટિનું પરમ તત્વ છે. પરમાત્મા તે આ સૃષ્ટિનું પરમ તત્વ. અને જે આત્માથી પરમાત્મા સુધી પહોંચી શકે છે ને એ જ વિજેતા છે. જેમ એવરેસ્ટ ઉપર ચઢનારો માણસ જે ઊંચાઈનો વિજેતા કહેવાય, એમ જે આત્મા સુધી પહોંચ્યો હોય, જેને આત્માની ઊંચાઈમાં પ્રાપ્ત કરી લીધી હોય, એને પણ વિજેતા જ કહેવાય. તો ઊંચાઈ એની છે, ત્યાગની, ભજનની. અને ભજનને માટે સંબોધન કર્યું. બીજા પૈસા વાળા ઘણા આવતા હશે, જતા હશે. કોઈ સંત આવતો હશે એને રાખશે, ઘરો આસન કરો, સાથે બેઠ કે ભોજન કરો, બેઠો અને બધી સુવિધા આવશે. કેમ કે ત્યાગથી આવે છે, એટલે એનો આદર મારાને ત્યાં થાય જ. કોઈ પૈસા વાળા નહીં કે તમે આસન કરો, સમય થાય એટલે જાઓ, જોઈએ પ્રસાદ લઈ જાઓ. પણ સંત આવ્યો હોય તો મહારાજી આસન કરો, ચલો ભોજન કા સમય હો ગયા, નાસ્તા કરો ગે, કેમ આવ્યો છે. પોતાની વિરક્ત પોતાનું ભજન લઈને આવ્યો છે, પોતાનો ત્યાગ લઈને આવ્યો છે. અને એટલે જ મહારાજ કહે છે કે રાવ આવો. કેટલું સરસ સંબોધન છે, કેટલું આદરણીય અને આવકાર્ય છે. નાનું નથી. તમારા ઘરની અંદર કોઈ પ્રવેશ કરતો હોય એને તમે બહુ સારા શબ્દથી આવકારો, કેટલો એને આનંદ થાય, કેટલો ઉમળકો થાય, ઓહો મારું સ્વાગત કર્યું, પધારો, આવો. અને આવો ને હવે કેટલો ફરક એમ. રાવ સંબોધન એટલું પ્રિય છે, કર્ણપ્રિય છે, એટલું આદરણીય છે કે મહારાષ્ટ્રીએ સ્વયં ભજનાનંદીને આવકાર્યો છે. સાધુ હો કે સંસારી, ભજન કરે તે જ ભાવે, બીજો નહીં. મહારાજને ગમે એ કે જે ભજન કરતો હશે. સરે સમજ્યા તે સાધુ સમજ્યા તેને કહેવાય કે જે રે સરે લાવે, જે પ્રમાણે તે કરે એ પ્રમાણે એની રહેણી કરણી પણ એ પ્રમાણે હોય, એની રહેણી કરણી એ પ્રમાણે હોવી જોઈએ, ત્યારે એ આવકાર ગમે તે હોય. તમે તમારા સમજણની દોરી ઊંચી ખેંચો, તમારો આત્મા તમને મળી જશે અને એ જ ઈશ્વર છે, સૃષ્ટિમાં એક સાહેબ છે, અહીં અંદર બેઠેલો. વિચારોને સદ્ધરતા કરતા જાઓ, વિચારોની ઊંચાઈ વધતા વધવા દો. વિચારોની ઊંચાઈ જેમ જેમ વધતી જશે ને એમ સૃષ્ટિનો સાહેબ એ આત્મા એનો પરિચય મળી જશે. અને જેના જેના વિચારોમાં સાધુતા હશે, સાધુ હતો સમજી લેજો, વૈચારિક સાધુતા, એનો ચિંતન આત્મચિંતન હશે, પરમાત્માની ઊંચાઈ માટે એ વિચારતો હશે ને, એની દોરી ખેંચવું, આવા દો ઉપર, ઊંચે આવા દો, તમને તમારા આત્મા માંથી જ તમને પરમાત્માના દર્શન. અને એક જ તત્વ છે સમગ્ર જગ આ સૃષ્ટિની અંદર વ્યાપ્ત છે, એક સાહેબ છે. આ સમજણ જેની પાસે હોય એની દ્રષ્ટિ પણ રાજા જેવી ઉદાર ને વિશાળ હોય, એને કોઈ પોતાનો કે પારકો ન હોય, એમની જે બરોવેતી ગણના લઘુતી રહી જાય, ઉદાર સરિતાનામ વસુધૈવ કુટુંબકમ, એને આખો વિશ્વ આખી સૃષ્ટિ પોતાનું પોતાનો પરિવાર લાગતો હોય, કોઈ પરાયો નહીં, કોઈ પોતાનો. ભગવાન કૃષ્ણ પણ ગીતાની અંદર એ જ વાત કહે છે કે મારે કોઈ પારકું નથી, કોઈ પરાયું નથી, એમની જે ભરો આ ભાવ રહે, મારે કોઈ દુશ્મન નથી, કોઈ મારો પ્રિય પણ નથી, નમે દ્વેષ્યો ન પ્રિયા, પણ એની દ્રષ્ટિ વ્યાપક સૃષ્ટિની ઉદાર તરીકે વસુધૈવ કુટુંબ કુટુંબની ભાવના દરેક. અર્જુન પણ પોતાનો અને જે ગોપીઓ અને ગોવાળો પણ જે માત્ર ગાયો ચારતા હતા ગરીબ હતા ગોકુલ, એ પણ પોતાનો, યુધિષ્ઠિર રાજા પણ પોતાનો, અને પેલી કુબજા એ પણ પોતાનો, એમાં નમે દ્વેષ્યો ન પ્રિયો, કોઈ અખા કોઈ વાલુ દવરું નહીં, બધા એની પ્રત્યે સમાન દ્રષ્ટિ. તો ઉદારતા એની પાસે હોય એટલે રાજા આપો. તો સાધુ પણ એવો ઉદાર હશે, એની પાસે જે કંઈ હશે, જે કોઈ આવ્યો એને આપ્યા કરશે, લો લેતા નાની પાસે ગુરુ થઈ જતા સુધી. અને એટલે જ રંતિદેવને રાજા નથી કહ્યો, રંતિદેવને સાધુ કહી દીધો. પોતાને 16 દિવસના ઉપવાસ હતા, છતાંય 16મે દિવસે હાથમાં આવેલો આહાર ખોરાક એ પણ આપી દીધો નહીં. એને એના રાજાની તરીકેની મહત્તા નથી, એને ત્યાગની મહત્તાને પૂજવામાં આવી અને એને સાધુ કહ્યું છે. એ છે રાહ. અને ભલે યુધિષ્ઠિરે યજ્ઞ ગમે એટલો મોટો કર્યો, કરોડો રૂપિયા ખર્ચ્યા હશે, પણ પેલા નોળિયાને એની અંદર પોતાનો સંતોષ પોતાને સંતોષ ન થયો, જે અહીંયા આગળ માત્ર એક માણસને તૃપ્ત કર્યો, જમાડ્યાનો જે યજ્ઞ કર્યો રંતિદેવે, એના અઠવાડાના દાણામાં એ નોળિયો આડોઢ અડધો સોનાનો થયો, કારણ સર્વસ્વ આપી દીધું, લૂંટાવી દીધું, પોતાના 16 દિવસના ઉપવાસ પછી પ્રાપ્ત થયેલું હતું, જરૂરનું હતું છતાંય આપી દીધું. આપણે તો જરૂરનું હોય તો જરૂર પૂરતું રાખીને બાકીનું આપતા હોઈએ છીએ, ત્યાગ જરૂરિયાતનું પણ આપી દો, હવ થશે. સૌથી પહેલા ઈશ્વર એની એની સંભાળ રાખતો હોય છે. એકવાર ત્યાં સામે બેઠો હતો ને, શિયાળાના દિવસે કડકડતી ઠંડી હતી, એક સંત કહે છે કે મહારાજ બહુ ઠંડી લગતી હે, એક ટોપી ચડ્યું, મને બીજું તો ક્યાંથી લાવું, મેં મારે માથેથી ઉઘાડીને આપી દીધી. પછી મને પૂછ્યું તને ઠંડી લાગશે તો માથે ઉઘાડા માથાને આપી દીધી, પેલો વિચાર કર્યો. એટલામાં જ પેલા સાકર દાદા ટોપી લઈને આવ્યા, પછી દીકરી અમેરિકાથી મૂકી અડધા કલાક, અને તમારે જ પહેરવાની પીજા નહીં આવ્યા. ત્યાગમાં ઈશ્વર પણ કાળજી લેતો હોય, સંભાળ લેતો હોય છે. જે વસ્તુ છે કે ઈશ્વર એની કાળજી રાખતો હોય છે. પણ એકવાર તમારામાં ત્યાગની ભાવના હોવી જોઈએ, અને એના માટે મહારાજે આઠ પોર ચોસઠ ગરી સોહંગ શબ્દમાં સદગુરુએ બતાવ્યું, તે તમે ને તમારા ધન. મહાપુરુષોની આત્મમસ્તી, આત્માનંદ અદ્ભુત હોય છે, અને એ આત્માનંદમાંથી, પોતાના નિજાનંદમાંથી પરમ આનંદ પ્રાપ્ત કરી શકે છે. સદગુરુદેવ જેના જ્ઞાતા છે, અનુભવી છે, એ જ આ રંગમાં અને આ અવસ્થામાં શરણાગત શિષ્યને લઈ જઈ શકે છે. જય મહારાજ પરિપૂર્ણ છે, સ્વયં ભગવાન દત્તાત્રેય છે, જે સમસ્ત વિશ્વના ગુરુ છે, આદ્ય ગુરુ છે. ભગવાન શંકરાચાર્ય પણ દત્તાત્રેય મહારાજને ગુરુ માને છે, જે સમર્થ છે, જે પરિપૂર્ણ છે, એ જ અદ્વૈતના રંગથી, બ્રહ્મ તત્વથી અનુભૂત હોય છે. એની પાસેની એ આત્માનંદની અનુભૂતિ પોતાના સ્વસ્વરૂપનું સામ્રાજ્ય, એનો સમ્રાટ જેની પાસે એ સત્તા હોય તે જ ભોગવી શકે, તે જ માણી શકે. આ તો ભગવદ અનુભૂતિની સત્તા છે.